આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
આજીવન પેટના પ્રોબ્લેમ ના થાય તે માટે શું કરશું? પેટના પ્રોબ્લેમ્સ કેટલા બધા છે. નાના બાળકથી માંડી 70-80 વર્ષ સુધી દરેક સ્ત્રી પુરુષને સતાવે છે. ગેસ થવો, ઉબકા આવે, ઉલટી થાય, પેટમાં દુખે, પેટમાં બળતરા થાય, આફરો થાય, કબજિયાત થાય, ઝાડા થાય, હેમોરેજ થાય, એસિડિટી, ખાધેલું ઉપર આવે, હરસ, ભગંદર, આંતરડા ચોટી જાય, લીવરના રોગો, કમળો વગેરે, કિડનીની પ્રોબ્લેમ, પથરી, સોજો, ગોલ બ્લેડરની પથરી, એપેન્ડિસાઇટિસ, ડાયરિયા, લોહી સાથે જો જીવનના 80 વર્ષ ગણો તો આ 20 તકલીફ ગમે ત્યારે ગમે તેને થાય. આખી દુનિયામાં સંશોધકો પેટના પ્રોબ્લેમ ના થાય માટે શું કહે છે? તમારી પાચન શક્તિ નબળી હોય તો ગેસ, ઉબકા, દુખવો થાય માટે હંમેશા ફ્રેન્ડલી બેક્ટેરિયા જે દહીંમાં, છાશમાં આવે તે વાપરો. જમ્યા પછી 1 ગ્લાસ છાશ પીઓ. ખોરાકના 30-40 ગ્રામ ફાઇબર લો. તાજા ફળો, કેળા, સફરજન, કેરી, તરબૂચ, ટેટી અને લીલા શાકભાજીના બીટ, ટમેટા, બધી ભાજી, કાકડી, વટાણા, રીંગણા, ભીંડા રોજ લો. રોજ 3 ફળો અને 200 ગ્રામ લીલા શાકભાજી લો. ખૂબ પ્રવાહી પીઓ. 2-2.5 લિટર, જેમાં પાણી ઉપરાંત ચા, કોફી, દૂધ, શરબત, છાશ, સૂપ વગેરે પણ આવે. બહારની પાર્ટીમાં જાઓ ત્યારે ઘેર થોડું ખાઈને જાઓ. દાખલા તરીકે મીઠાઈ, ભાત, બાફેલો બટાકો, શીરો, ચવાણું, ચેવડો, સિન્થેટિક શરબત, મીઠા પીણા, દારૂ, કેફી પદાર્થો ના લેશો. કસરત કરો. નિયમિત કસરતથી શરીરમાં પ્રાણવાયુ જશે. શરીરના 1-1 અંગને પ્રાણવાયુ મળશે અને સૌથી અગત્યની વાત કે ઇમ્યુનિટી વધશે. ખોરાક ચાવીને ખાઓ. ખોરાક ચાવીને ખાવાથી તમારા દાંત તો સારા થશે જ, પણ એકદમ પ્રવાહી ખોરાક જે ચાવતી વખતે મોંમાંથી નીકળતી લાળ એટલે કે સલાઈવા સાથે ભેગો થઈ પાચન ક્રિયાને મદદ કરશે. એક સાથે વધારે ખોરાક ના ખાશો, કારણ તેનું પાચન નહીં થાય અને હોજરીના એસિડથી તેમાં ગેસ થશે. તમારી થાળીમાં એક સાથે ઘણી બધી વાનગીઓ ના રાખશો. ધીરે ધીરે વારાફરતી તે લઈને ખાજો. વધારે અને સ્વાદવાળી વાનગી જાણે અજાણે વધારે ખાઈ જશો. ભારે ખોરાક, શ્રીખંડ, દૂધપાક, લાડુ, હલવો, મગજ અને બીજી મીઠાઈઓ ભાવે અને પેટમાં ઉતરી જાય, પણ આ બધી ચરબીવાળી વસ્તુઓથી પેટમાં ખૂબ ભાર આવે. પૂરું જમ્યા પછી ગમે તેટલો આગ્રહ હોય તો પણ ખાશો નહીં. પેટ ભરીને ખાધું છે પછી હલવાસન કે દૂધ પૌવા કે ચા અને કોફી લેશો નહીં. ગેસ થાય તેવા પીણા, કોક, સોડા ના લેશો. એડિક્ટેડ ફૂડ લેશો નહીં. ધાણાની દાળ, સિંગ, તલ, સાંકળી વગેરે વગેરે ખાવાનું માન થાય અને તેનું પાચન ના થવાથી તેમને પેટના પ્રોબ્લેમ થાય. વેલકમ ડ્રિંક, સૂપ અને તેની સાથે બાઇટ્સ અને દારૂ પીવાથી લીવર ખરાબ થશે અને પેટના પ્રોબ્લેમ્સ થશે. બને ત્યાં સુધી દવાની ગોળીઓની ટેવ ના પાડશો, કારણ કે આવી ગોળીઓ દુખાવાની, તાવની, મલેરિયાની, એન્ટીબાયોટિકથી એન્ઝાઇમ નાશ પામશે અને ખોરાકનું પાચન નહીં થાય, તેથી ગેસ આફરો થશે. ખૂબ ખા ખા કરીને વજન વધાર્યું હોય અને શરીરને ચારે બાજુ ચરબી દેખાય તેમ હોય તો વારે વારે ગમે તે બધું ગમે ત્યારે ખાશો નહીં. પેટના પ્રોબ્લેમ સર્વવ્યાપી છે. દવા એ ઉપાય નથી. દિનચર્યામાં નિયમિત બનો. સમયસર ઉઠો, સમયસર સૂઈ જાઓ, સમયસર જમો. હાજત થાય ત્યારે તરત નિકાલ કરો. દવાઓ ના લેશો. અને સૌથી અગત્યની વાત, કસરત કરશો અને પેટના પ્રોબ્લેમ્સ માટે ખરા ખોટા હબક ઉપચાર ગમે ત્યાંથી જાણીને કદાપી ના કરશો.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તે દોરે છે શો શુભ વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર. જે માર્ગે જાઓ, જે કામ કરો, તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે દોરે છે શો શું વિચાર સ્વર્ગીય દિલાસો તે દેનાર જે માર્ગે જાઉં કામ કરું તે દોરે છે મુજ પ્રભુ તે દોરે છે પોતાના બળવંત હાથ વડે વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં મુજબળ હાથ તેના હાથમાય ને હું કરું નહીં કચ કાંઈ જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુજ પ્રભુ તે દોરે છે પોતાના બળવંત હાથ વડે વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં કે તેજસ્વી પ્રકાશ પડે શાંતિ કે તોફા માં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ તે દોરે છે પોતાના બળવંત હાથ વડે વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં જિંદગીની સેવા થઈ પૂરી સંપૂર્ણ જી તુજ કૃપાથી મરણ બી ન જાણું તેમાં દોરે છે મુજ પ્રભુ તે દોરે છે પોતાના બળવંત હાથ વડે વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજુ ગાવિત. આજે ફરી એકવાર દેવનું વચન ગુજરાતી ભાષામાં હું લાવ્યો છું ત્યારે સાંભળનાર દરેકનું હું ખ્રિસ્તમાં હૃદયપૂર્વક આવકાર કરું છું. આજે આપણે શીખીએ યુહાન તેનો 5:24-39 સુધી આપણે શીખીએ. ત્યાં લખવામાં આવ્યું છે, યરૂસલેમમાં મેંઢા ભાગળની પાસે એક કુંડ છે, તેને લગતી 5 પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હાલવાની વાટ જતા હતા, કેમ કે કોઈ કોઈ વેળા એક દૂત તે કુંડમાં ઉતરીને પાણી હલાવતો અને પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કોઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થતો એવો વિશ્વાસ તે લોકો કરતા હતા. સેંકડો દુઃખી લોકો તે કુંડની મુલાકાત લેતા હતા, પરંતુ જ્યારે પાણી હલતું ત્યારે બહુ મોટું ટોળું થતું અને તેઓ સર્વ ઝડપથી ધપતા હતા ને ત્યારે તેઓ ઘણી સ્ત્રીઓને બાળકોને નબળાઓને પગ તળે સૂનતા હતા. ઘણા કુંડ પાસે પહોંચી શકતા ન હતા. જેઓ પહોંચવામાં સફળ થતા હતા તેઓ તેની ધાર પર પડીને મૃત્યુ પામતા હતા. કુંડના ભવતે માંદા લોકોનું તાપથી અને ઠંડીથી રક્ષણ કરવા માટે આશ્રય સ્થાન બાંધવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં એવા પણ હતા જેઓ રાત્રે પડછાયામાં રહેતા હતા. રાત્રે ઘસડાતા ઘસડાતા કુંડ પાસે પહોંચતા, પરંતુ સાજાપણાની તેઓની આશા નિર્થક થઈ હતી. ઈસુ ફરીથી યરૂસલેમ આવ્યો હતો. મનન અને પ્રાર્થનામાં એકલો જ ચાલતો તે કુંડ પાસે આવ્યો. સાજા થવાની જે એક જ તક તેઓ સમજતા હતા તે તકની રાહ જોતા ઘણા દુઃખીઓને તેણે જોયા. તેના સાજાપણાની શક્તિનો વપરાશ કરીને દરેક દર્દીને સાજા કરવાની તેની ઈચ્છા હતી, પરંતુ તે સાબાત દિવસ હતો. ઘણા લોકો ભક્તિ માટે મંદિર તરફ જતા હતા અને એવા સમયે સાજાપણાનો ચમત્કાર યહૂદીના પૂર્વગ્રહને ઉશ્કરી દેશે ને તેથી તેનો સેવા કર્યો ટૂંકો થઈ જશે. પરંતુ તારણહારે એક સૌથી ભયંકર દર્દીને જોયો. તે 38 વર્ષથી માંદો હતો. તે લેંગડો હતો, તેથી તે ઘણા કાળથી એવો જ પડેલો હતો. તેનો રોગ એ ઘણા પ્રણામમાં તેના પાપનું પરિણામ હતું અને તેના પર દેવનો ન્યાય ઉતર્યો છે એવું લોકો તેના તરફ જતા હતા. મિત્ર વગરનો ને એકલો જ, તેથી લાગતું હતું કે તે હવે દેવની કૃપાની બહાર છે. અને તેને પણ લાગતું હતું દુઃખના એવા ઘણા વર્ષો તેણે વિતાવ્યા હતા જેઓની તેને લાચારી પર દયા આવતી હતી. તેઓ પાણી હલાવવાને સમયે તેને પરસાળ સુધી ઉચકીને લઈ જતા, પરંતુ જે ક્ષણે પાણી હલતું તે સમયે તેને મદદ કરવા માટે કોઈ નહીં હતું. પાણીની લહેરો તે જતો હતો, પરંતુ પુલના કાઠથી આગળ તે જઈ શક્યો ન હતો. જેઓ તેના કરતા બળવાન હતા તેઓ તેના પહેલા પાણીમાં કૂદી પડતા હતા. તેઓ એવા સ્વાર્થી અને હાથે પગે ચડનારા જબરાટોળા સાથે સફળ રીતે દલીલ કરી શક્યો ન હતો. એવી રીતે તેના એક જ હેતુ પાછળના પ્રયત્નો, તેની આતુરતા અને સતત નિરાશા તેની બચેલી શક્તિને ખાઈ જતી હતી. તે માંદો માણસ ખાટલા પર પડેલો હતો અને સમયે સમયે માથું ઉચકીને તે કુંડ તરફ જતો હતો. ત્યારે જ નમ્ર દયાળુ ચહેરો તેના તરફ વાકો વળ્યો અને બોલ્યો કે શું તું સાજો થવા ઈચ્છે છે? તેના હૃદયમાં આશા ઉત્પન્ન થઈ. તેને લાગ્યો કે કોઈ તો પણ રીતે તેને મદદ મળવાની છે, પરંતુ હિંમતની કિરણ ફીકી થઈ ગઈ. તેણે કેટલીક વાર કુંડ પાસે પહોંચવાનો પ્રયત્ન કર્યો. તેની તેને યાદ આવી અને હવે ફરીથી પાણી હાલે ત્યાં સુધી જીવવાની સંભાવના હતી. પ્રભુ જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કંઈ હોતું નથી, પરંતુ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજા મારી આગળ ઉતરી પડે છે, એમ કહીને કંટાળીને તે એક બાજુ પર વળ્યો. ઈસુ દર્દીને તેના વિશ્વાસ કરવા માટેની કસરત આપતો નથી, પણ તેણે કહે છે ઉઠ, તારો બિછાનો ઉસકીને ચાલ. તે દર્દી ઈસુના તે શબ્દ પર વિશ્વાસ કરે છે. દરેક નસ અને સ્નાયુમાં નવજીવનની કંપારી આવી અને તેના લુલા અવયવામાં આરોગ્યદાયક ચલન આવ્યો. અને કઈ પણ પ્રશ્ન વગર ઈસુનો હુકુમ પાળવા તૈયાર થાય છે, ને તેના સરો સનાઈઓ તેની ઈચ્છાથી સાથ આપી તેને પોતાના પગને સલાંગ મારી એને તે કાર્યશીલ થયો, ને તેને માલુમ પડ્યો કે તે સાજો થયો છે. સાજા કરેલા માણસને ઈસુ મંદિરમાં મળે છે. તે મંદિરમાં તેને પ્રાપ્ત થયેલી મહાન દયા માટે આભાર સ્તુતિનો અને પોતાના પાછલા પાપ માટે પાપાર્થનનું દાન આપવા આવ્યો હતો. ભક્તિ કરનારા મધ્ય તેને જઈને ઈસુ તેને તેની પોતાની ઓળખ કરી આપે છે ને કહે છે, જો હવે તું સંપૂર્ણ સાજો થઈ હશે, હવેથી પાપ ન કર. રોખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. પોતાને સાજા કરનારને જઈને તે ઘણો ખુશ થયો હતો, પરંતુ યહૂદીઓના ઈસુ પ્રત્યેના વેરભાવની જાણ ન હોવાથી તેણે જઈને યહૂદીઓને કહ્યું, જેણે મને સાજો કર્યો છે તે ઈસુ છે. ઈસુએ એવા કામો વિશ્રામવારે કર્યાથી યહૂદીઓ તેને પોગે પડવા લાગ્યા અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. બીજા દિવસો કરતા સાબાત દિવસ પર સારા કાર્યની વધારે માંગ છે. દેવના લોકો બીજા દિવસો કરતા સાબાત દિવસે પોતાનો ધંધો છોડીને મનનના અને ભક્તિના સમયગાળે અને બીજા દિવસે કરતા દેવ પાસે વધારે માંગણીઓ કરે છે. તે સાબાત દિવસ, તે દિવસે તેઓ તેઓની ખાસ માંગણીઓ માટે તલછે છે ને દેવના ખાસ ધ્યાનની અપેક્ષા રાખે છે. તે આશીષો આપવા માટે સાબાતની રાહ જતો નથી, તે આવે પહેલા આ માંગણીઓ આપે છે, કેમ કે સ્વર્ગનું કાર્ય કદી રોકાતું નથી. તેથી માનવે પણ સારા કાર્ય કર્યા વગર આરામ ન લેવો જોઈએ. સાબાતનો સમય તે નિરુપયોગી ને મંદ કાર્ય કરવા માટે નથી. સાબાત દિવસે એહી કાર્ય કરવાની દેવે ના પાડી છે. જે ધંધા દ્વારા આપણે કમાણી કરીએ છીએ તે ધંધો બંધ કરવા જોઈએ. મોજશોખ માટેના ને ફાયદાઓ માટેના કામો વિશ્રામવારે કરવાના નથી. જેમ દેવ પોતાના કાર્યથી સ્વસ્થ રહ્યો ને વિશ્રામવારે આરામ લીધો ને આશીર્વાદ આપ્યો, તેમજ આપણે પણ વિશ્રામવારે આપણો ઉદ્યોગ ધંધો નહીં કરતા તે પવિત્ર સમય આરોગ્યદાયક આરામ કરવામાં શક્તિ મળવા અને સામર્થ્ય મેળવવા અને દેવની ભક્તિ કરવામાં આપણે આ પવિત્ર દિવસને ભજવવું જોઈએ. તેથી વિશ્રામવારે માંદાને સાજો કરવામાં ઈસુએ જે કાર્ય કર્યું હતું તે ઈસુ કહે છે, વિશ્રામવારે સારું કરવું ઉચિત છે. અને વિશ્રામવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સારો કાર્ય કરીને બતાવ્યું. આપણે બીજાને મદદ કરી શકીએ. માંદા દુઃખી બીમારી લોકોની આપણે મુલાકાત લઈ શકીએ, પરંતુ આપણા જીવનની અંદર લાભ તરીકે કાર્ય થાય એવું ના કરવું જોઈએ. જે બેતસદા સાથે મહાન કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું હતું તે આજ સુધી લોકોના મનની અંદર રહે છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે હરેક દુઃખ બીમારીથી પીડાતા તમે મારી પાસે આવો, હું તમને છુટકારો આપીશ. આજના વચનને પ્રભુ આશીર્વાદ આપે. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અતિ મહાન સર્વશક્તિમાન અમારા પરાક્રમી સામર્થ્યવાન પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ કે પ્રભુ તમે આ પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે ઘણા લોકોને સાજાપણો આપ્યો અને પ્રભુ બેતસદા પાસે 38 વર્ષથી પીડાતા માણસને સાજાપણો આપ્યો. અમે પ્રાર્થના કરીએ છીએ અમારા આજે ભાઈ બહેનો ઘણા એવા લોકો માંદા અને ઘણા એવો મુશ્કેલીની અંદર પીડાતા લોકોને તમે છુટકારો આપો. પ્રભુ તે લોકોને પણ તમે તમારા પવિત્ર નજર વડે સ્પર્શ કરો અને ચંગાઈ આપો એવી અમારી વિનંતી છે. અમે પ્રાર્થના કરીએ છીએ આજના વચનને તમે વિશેષ કરીને આશીર્વાદિત કર્યા એટલા માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામમાં માંગીએ છીએ. આમેન.
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.